એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણને એમ કે વિચારવા મજબૂર કરી દે છે, બર્ટ્રાન્ડ રસેલનું ક્લાસિક ફિલોસોફીની સમસ્યાઓ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ભલે 100 વર્ષથી વધુ જૂનું હોય પણ એના સવાલો આજે પણ એટલા જ તાજા અને અગત્યના છે.
ખરેખર,
ખાસ કરીને આજના સમયમાં જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે ત્યાં સત્ય શું છે, આપણે ખરેખર શું જાણી શકીએ છીએ, આપણી માન્યતાઓનો આધાર શું, આ પુસ્તક જાણે આપણને અરીસો બતાવે છે.
બરાબર. એટલે જ આજના આપણા આ સંવાદનો હેતુ એ સમજવાનો છે કે રસેલના વિચારો આપણને, મતલબ આપણી આસપાસની દુનિયા અને આપણા પોતાના જ્ઞાન વિશે વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં કેવી રીતે મદદ કરી શકે.
ચોક્કસ.
તો શરૂઆત કરીએ લેખકના પરિચયથી. કોણ હતા આ બર્ટ્રાન્ડ રસેલ જેમણે આટલા મૂળભૂત સવાલો ઉઠાવ્યા?
બર્ટ્રાન્ડ રસેલ, એ ખરેખર તો 20મી સદીના બહુ મોટા ગજાના વિચારક હતા. એમને કોઈ એક લેબલમાં બાંધવા મુશ્કેલ છે, ખબર છે?
હા, એવું લાગે છે.
એ ફિલોસોફર હતા, ગણિતશાસ્ત્રી હતા, તર્કશાસ્ત્રી હતા, સમાજ સુધારક હતા, શાંતિ માટે લડનારા કાર્યકર હતા અને ખૂબ સારા લેખક પણ હતા. એમનું કામ બહુ વિશાળ ફલક પર ફેલાયેલું છે.
અને એમની સિદ્ધિઓ પણ કંઈ નાની સૂની નથી. 1950માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો.
હા,
તેઓ વિશ્લેષણાત્મક ફિલોસોફીના પાયાના પથ્થર ગણાય છે. મતલબ કે વિચારોમાં સ્પષ્ટતા અને તર્ક પર એમનો ખૂબ ભાર હતો.
બરાબર.
એમણે પેલું પ્રિન્સિપિયા મેથેમેટિકા જેવું ભારેખમ પુસ્તક પણ લખ્યું, જે ગણિતના પાયાને તર્ક પર સ્થાપિત કરવાનો એક મોટો પ્રયાસ હતો. ખરો ને?
સાચી વાત. પણ એમની ખરી ખૂબી શું હતી ખબર છે? કે આટલા ગહન અને અઘરા વિચારોને પણ એ એકદમ સરળ સ્પષ્ટ ભાષામાં સામાન્ય માણસ સુધી પહોંચાડી શકતા હતા, એટલે જ એમના પુસ્તકો આજે પણ વંચાય છે.
તો પછી આ પુસ્તક ફિલોસોફીની સમસ્યાઓ એમણે કેમ લખ્યું હશે? શું ખાસ સામાન્ય લોકો માટે જ ફિલોસોફીનો પરિચય કરાવો?
હા, મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો. એ ફિલોસોફીને યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી બહાર લાવીને એમ કે સામાન્ય જિજ્ઞાસુ વાચક સામે મૂકવા માંગતા હતા. કે ફિલોસોફી એટલે માત્ર સૂકા સિદ્ધાંતોનો અભ્યાસ નહીં, પણ વિચારવાની, સવાલ પૂછવાની એક જીવંત અને રસપ્રદ પ્રક્રિયા છે, એવો એ બતાવવા માંગતા હતા. ડરામણી નહીં, પણ મજાની પ્રવૃત્તિ.
સરસ. ચાલો તો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? પુસ્તક કયા મોટા સવાલથી શરૂ થાય છે?
પુસ્તકની શરૂઆત જ એક ધારદાર સવાલથી થાય છે. શું દુનિયામાં એવું કોઈ જ્ઞાન છે જેના પર કોઈ સમજદાર વ્યક્તિ શંકા જ ન કરી શકે? રસેલ આપણને પૂછે છે કે શું આપણે ખરેખર કશા વિશે એમ કે 100% ખાતરી રાખી શકીએ?
ઓહો, આ તો શરૂઆત જ ધમાકેદાર છે. મતલબ શું આપણી કોઈ પણ માન્યતા એવી છે જે ક્યારેય ખોટી ન પડી શકે?
બરાબર. અને રસેલનો જવાબ ટૂંકમાં કહીએ તો એવો છે કે કદાચ નહીં. સંપૂર્ણ નિશંક જ્ઞાન મેળવવું લગભગ અશક્ય છે.
અચ્છા.
પણ ફિલોસોફીનું કામ આપણને નિરાશ કરવાનું નથી. એનું કામ આપણને એ સમજાવવાનું છે કે આપણે શું અને કેવી રીતે જાણી શકીએ છીએ અને આપણી માન્યતાઓની મર્યાદા શું છે, એ આપણને બૌદ્ધિક રીતે પ્રમાણિક બનતા શીખવે છે.
આમાં પેલો દેખાવ વિરુદ્ધ વાસ્તવિકતાનો ખ્યાલ બહુ મહત્વનો બની જાય છે ને, અપિયરન્સ વર્સિસ રિયાલિટી. એના વગર આખો મુદ્દો સમજવો થોડો અઘરો છે.
ચોક્કસપણે. રસેલ આપણું ધ્યાન દોરે છે કે આપણે જે દુનિયાનો અનુભવ કરીએ છીએ, આપણી ઇન્દ્રિયો દ્વારા જે માહિતી મળે છે, જેને એ સેન્સ ડેટા કહે છે, એ અને વાસ્તવિક દુનિયા એ બંને એક નથી. આપણે જે જોઈએ, સાંભળીએ, સ્પર્શ કરીએ, એ બધું દેખાવ છે.
જેમ કે આ ટેબલ, હું એને જોઉં છું, એનો રંગ મને ભૂરો દેખાય છે, સ્પર્શ કરું તો સપાટી ઠંડી લાગે છે, પણ શું આ વાસ્તવિક ટેબલ છે? રસેલના મતે,
રસેલ કહે છે ના, આ રંગ, આ ઠંડી સપાટી, આ આકાર, આ બધું સેન્સ ડેટા છે જે પ્રકાશ પર, મારા જોવાના ખૂણા પર, મારા સ્પર્શ પર આધાર રાખે છે. વાસ્તવિક ટેબલ શું છે એ આપણે સીધું ક્યારેય નથી જાણતા. આપણે ફક્ત અનુમાન કરીએ છીએ કે કોઈ ભૌતિક પદાર્થ છે જે આ બધા સેન્સ ડેટાનું કારણ બને છે.
એટલે કે આપણે જેને દુનિયા કહીએ છીએ તે ખરેખર તો આપણા મગજનું એક અર્થઘટન છે. આ તો પાયાનું સવાલ ઊભું કરે છે કે આપણે શું જાણી શકીએ. જો નિશ્ચિત જવાબો ન મળે તો પછી ફિલોસોફીનો ફાયદો શું?
આ જ તો રસલનો મુખ્ય મુદ્દો છે. ફિલોસોફીનું સાચું મૂલ્ય તૈયાર જવાબો આપવામાં નથી, પણ યોગ્ય સવાલો પૂછવામાં છે.
અચ્છા,
એ આપણી વિચારવાની ક્ષિતિજોને વિસ્તારે છે. આપણને રૂઢિગત માન્યતાઓ, પૂર્વગ્રહો, અંધશ્રદ્ધાઓ એ બધા પર સવાલ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરે છે. એ આપણા મનને ખુલ્લું રાખે છે અને જગત પ્રત્યેની આપણી જિજ્ઞાસાને જીવંત રાખે છે.
ખૂબ જ રસપ્રદ. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોને વધુ નજીકથી જોઈએ. શરૂઆત કરીએ પહેલા પ્રકરણથી જ, દેખાવ અને વાસ્તવિકતા. તમે ટેબલનું ઉદાહરણ આપ્યું, એને થોડું વધુ ખોલીએ.
હા, તો રસલ કહે છે કે ટેબલનો વાસ્તવિક રંગ કયો? જુદા જુદા પ્રકાશમાં જુદા ખૂણેથી એ અલગ દેખાય છે. એનો વાસ્તવિક આકાર કયો? નજીકથી જુઓ, દૂરથી જુઓ, ઉપરથી જુઓ, અલગ દેખાય. એની સપાટી કેટલી લીસી કે ખરબચડી છે એ પણ સ્પર્શ પર આધાર રાખે છે. આ બધું આપણો અનુભવ છે, જેને સેન્સ ડેટા કહ્યું.
તો વાસ્તવિક ટેબલ જે આ બધા દેખાવોનું કારણ છે એને આપણે કેવી રીતે જાણીએ?
રસલના મતે આપણે એને સીધું નથી જાણતા. આપણે તર્ક દ્વારા અનુમાન કરીએ છીએ કે આવો કોઈ પદાર્થ હોવો જોઈએ. આ વાસ્તવિક ટેબલનું અસ્તિત્વ એક હાઇપોથિસિસ છે, મતલબ આપણા અનુભવોને સમજાવવાની સૌથી સરળ રીત.
આના પરથી જ બીજો સવાલ ઉઠે છે, શું આપણે ખરેખર માની શકીએ કે આપણી ઇન્દ્રિયો અને આપણા મન સિવાય બહારની દુનિયામાં ભૌતિક પદાર્થો ખરેખર છે? બીજા ત્રીજા પ્રકરણમાં આની વાત છે, બરાબર?
જો બધું અનુમાન જ હોય તો.
સારો સવાલ છે. રસલ કહે છે કે ભૌતિક પદાર્થોનું અસ્તિત્વ આપણે 100% સાબિત નથી કરી શકતા, પણ એમના અસ્તિત્વને સ્વીકારવું એ સૌથી વધુ તાર્કિક અને વ્યાજબી લાગે છે.
જેમ કે પેલી બિલાડીનું ઉદાહરણ. હા, બરાબર. જો એ એક રૂમમાંથી ગાયબ થઈ બીજા રૂમમાં દેખાય તો એવું માનવું સહેલું છે કે એ વચ્ચેના સમયમાં પણ ક્યાંક હતી, ભલે આપણે એને જોઈ ન હોય. પણ અહીં એક પેચ છે.
શું?
રસેલ ઉમેરે છે કે ભૌતિક શાસ્ત્ર જે વાસ્તવિક પદાર્થની વાત કરે છે, અણુઓ, ઇલેક્ટ્રોન, ખાલી જગ્યા, એ આપણા ઇન્દ્રિય અનુભવથી, મતલબ રંગ, ગંધ, સ્પર્શથી બિલકુલ અલગ છે. એટલે વાસ્તવિક દુનિયા કદાચ રંગહીન, ગંધહીન અને એકદમ શાંત છે.
બાપરે, આ તો વિચારતા ચક્કર આવી જાય. આ પછી રસેલ આદર્શવાદ પર આવે છે, જે માને છે કે વાસ્તવિકતા ફક્ત મનમાં જ છે. એનું શું?
હા, જ્યોર્જ બર્કલે જેવા ફિલોસોફર કહેતા કે હોવું એટલે અનુભવાવું. ટુ બી ઇઝ ટુ બી પરસીવ્ડ. જેનો અનુભવ નથી થતો એનું અસ્તિત્વ નથી. રસેલ આ વાત સાથે સહેમત નથી. એમનું કહેવું છે કે કોઈ વસ્તુને જાણવાની ક્રિયા, જેમ કે મારું જોવું, અને જે વસ્તુને હું જાણું છું, જેમ કે લાલ રંગ, એ બે અલગ છે. લાલ રંગને જાણવા માટે મન જરૂરી છે, પણ લાલ રંગ પોતે મનનો ભાગ નથી, એ બહાર અસ્તિત્વ ધરાવે છે. આમ તેઓ મનથી સ્વતંત્ર બાહ્ય વાસ્તવિકતાના અસ્તિત્વનો બચાવ કરે છે.
ઠીક છે, ઠીક છે. હવે પાંચમા પ્રકરણમાં જ્ઞાનના બે પ્રકાર આવે છે. આ બહુ મહત્વનું લાગે છે. પરિચય દ્વારા જ્ઞાન અને વર્ણન દ્વારા જ્ઞાન, આ શું છે જરા સમજાવશો?
હા, આ સમજવું જરૂરી છે. પરિચય દ્વારા જ્ઞાન એટલે નોલેજ બાય અક્વેન્ટન્સ. એનો અર્થ છે સીધો પ્રત્યક્ષ અનુભવ. જેમ કે હું અત્યારે આ માઇક્રોફોનનો કાળો રંગ જોઈ રહી છું, આ રંગનો મને સીધો પરિચય છે.
ઓકે.
મારી પોતાની લાગણીઓ, મારી યાદો, મારી સભાનતા, આ બધાનો મને સીધો પરિચય છે.
અને વર્ણન દ્વારા જ્ઞાન?
નોલેજ બાય ડિસ્ક્રિપ્શન. એ પરોક્ષ જ્ઞાન છે. એવી વસ્તુઓ વિશેનું જ્ઞાન જેનો આપણને સીધો અનુભવ નથી, પણ આપણે એના વિશે વર્ણનો દ્વારા જાણીએ છીએ. જેમ કે ચીનની દિવાલ.
હા,
આપણે કદાચ ત્યાં ગયા નથી, પણ ફોટા, પુસ્તકો, વાતો દ્વારા એના વિશે જાણીએ છીએ. રસેલ કહે છે કે ભૌતિક પદાર્થો, જેમ કે પેલું વાસ્તવિક ટેબલ, બીજા લોકોના મન, મોટા ભાગનું વૈજ્ઞાનિક જ્ઞાન, આ બધું આપણને વર્ણન દ્વારા જ મળે છે. અને આ વર્ણનો આખરે તો પરિચય દ્વારા મળેલા જ્ઞાન પર, જેમ કે સેન્સ ડેટા પર આધાર રાખે છે.
અચ્છા, એટલે આપણું મોટાભાગનું જ્ઞાન પરોક્ષ છે, જે સીધા અનુભવના નાના ટુકડાઓ પર બાંધેલું છે. આ સમજ્યા પછી રસેલ ઇન્ડક્શનની સમસ્યા પર આવે છે. પ્રોબ્લેમ ઓફ ઇન્ડક્શન, આ શું બલા છે?
ઇન્ડક્શન એટલે એમ કે ભૂતકાળના અનુભવોના આધારે ભવિષ્ય વિશે અનુમાન લગાવવું. દાખલા તરીકે, આપણે હજારો વાર જોયું છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એટલે આપણે માની લઈએ છીએ કે કાલે પણ ઉગશે.
હા, આખું વિજ્ઞાન આના પર જ ચાલે છે.
બરાબર.
તો એમાં સમસ્યા ક્યાં આવી? એ તો સીધી વાત લાગે છે.
સમસ્યા એ છે કે આ માન્યતાને તાર્કિક રીતે સાબિત કરી શકાતી નથી.
શું વાત કરો છો?
હા, સૂર્ય કાલે ન ઉગે એવું વિચારવામાં કોઈ તાર્કિક ભૂલ નથી, અને એને અનુભવથી સાબિત કરવા જઈએ તો એ વર્તુળાકાર દલીલ થઈ જાય. ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરીને એ જ પદ્ધતિને સાચી ઠેરવવી.
ઓ, સમજાયું.
રસેલ કહે છે કે ઇન્ડક્શનનો સિદ્ધાંત એ આપણી એક મૂળભૂત પૂર્વધારણા છે, એ પ્રાયોરી બિલીફ. આપણે એને સાબિત કર્યા વગર સ્વીકારી લઈએ છીએ, કારણ કે એના વગર વ્યવહાર અને વિજ્ઞાન શક્ય નથી. પણ એ 100% નિશ્ચિત નથી.
જો ઇન્ડક્શન સાબિત ન થઈ શકે તો વિજ્ઞાનની નિશ્ચિતતા પર મોટો પ્રશ્નાર્થ નથી લાગતો? આ તો થોડું અસ્વસ્થ કરનારું છે.
હા, થોડું છે, પણ એ આપણને વિજ્ઞાન પ્રત્યે વધુ વાસ્તવિક દ્રષ્ટિકોણ અપનાવતા શીખવે છે. વિજ્ઞાન સત્યની નજીક જવાનો શ્રેષ્ઠ માર્ગ છે, પણ એ સંપૂર્ણ નિશ્ચિતતાનો દાવો નથી કરતો. હવે આનાથી આગળ વધીને રસેલ એ પ્રાયોરી જ્ઞાન અને સાર્વત્રિકો યુનિવર્સલ્સની વાત કરે છે, જે થોડી વધુ તકનીકી છે.
એ પ્રાયોરી જ્ઞાન એટલે અનુભવ પહેલાનું જ્ઞાન, બરાબર? જેમ કે ગણિત 2+2=4 કે તર્કશાસ્ત્રના નિયમો. આ આપણને કેવી રીતે ખબર પડે છે અનુભવ વગર?
રસેલ કહે છે કે આ જ્ઞાન સાર્વત્રિકો એટલે કે અમૂર્ત ખ્યાલો વિશેનું છે. સાર્વત્રિકો એટલે એવા ગુણધર્મો કે સંબંધો જે કોઈ એક ચોક્કસ વસ્તુ કે સમય સાથે બંધાયેલા નથી, પણ અનેક જગ્યાએ હોઈ શકે. જેમ કે લાલાશ.
લાલાશ?
હા, રેડનેસ. કોઈ એક લાલ ફૂલ નહીં, પણ લાલાશનો ગુણ પોતે. અથવા ત્રિકોણતા. કોઈ એક દોરેલો ત્રિકોણ નહીં, પણ ત્રિકોણ હોવાનો ખ્યાલ પોતે.
એટલે લાલાશ પોતે કોઈ એક લાલ વસ્તુ પર નિર્ભર નથી, એ વિચાર પોતે જ અલગ અસ્તિત્વ ધરાવે છે. શું એવું કહેવા માંગે છે?
લગભગ એવું જ. રસેલ પ્લેટોની જેમ માને છે કે આ સાર્વત્રિકો, લાલાશ, ન્યાય, સંખ્યા, સંબંધ વગેરે ફક્ત આપણા મનની ઉપજ નથી, પણ એમનું એક સ્વતંત્ર અમૂર્ત અસ્તિત્વ છે.
ઓકે.
આપણું આપ્રિયોરી જ્ઞાન, જેમ કે ગણિત કે તર્ક, આ સાર્વત્રિકો વચ્ચેના સંબંધો વિશેનું જ જ્ઞાન છે. આ થોડું અઘરું છે, પણ એ બતાવે છે કે આપણું બધું જ જ્ઞાન ઇન્દ્રિય અનુભવ પર જ આધારિત નથી.
સમજી શકાય તેવું છે. અને પછી આવે છે સાહજિક જ્ઞાન, સત્ય અને સંભવિત અભિપ્રાય. ઇન્ટ્યુટિવ નોલેજ, ટ્રુથ, પ્રોબેબલ ઓપિનિયન.
અમુક સ્વયંસ્પષ્ટ સાહજિક રીતે સમજાતા સત્યો પર આધાર રાખે છે. જેમ કે હું અત્યારે જે જોઈ રહી છું તે લાલ છે. જો ખરેખર લાલ હોય તો આ વાતને સાબિત કરવાની જરૂર નથી, એનો સીધો અનુભવ જ પૂરતો છે. સત્યની વ્યાખ્યા તેઓ વાસ્તવિકતા સાથેનો મેળ તરીકે આપે છે, કરસ્પોન્ડન્સ થિયરી. આપણી માન્યતા ત્યારે જ સાચી ગણાય જ્યારે તે બહારની દુનિયાની હકીકત સાથે મેળ ખાતી હોય.
પણ મોટાભાગે એવું નથી હોતું, ખરું ને?
બરાબર. મોટાભાગના કિસ્સામાં આપણું જ્ઞાન સંપૂર્ણ નિશ્ચિત નથી હોતું, એ ફક્ત સંભવિત અભિપ્રાય હોય છે, પ્રોબેબલ ઓપિનિયન. આપણે પુરાવાના આધારે નક્કી કરવું પડે કે કોઈ માન્યતા કેટલી સંભવિત છે.
અને પુસ્તકના અંતે રસેલ ફિલોસોફીની મર્યાદા અને એના સાચા મૂલ્ય પર પાછા ફરે છે. આ નિષ્કર્ષ શું છે?
હા, અને આ ખૂબ જ સુંદર રીતે લખાયું છે. રસેલ સ્વીકારે છે કે ફિલોસોફી વિજ્ઞાનની જેમ કોઈ નવી શોધ નથી કરતી કે દુનિયા વિશે નવા તથ્ય નથી આપતી. એનું કામ મુખ્યત્વે વિશ્લેષણ કરવાનું, ખ્યાલોને સ્પષ્ટ કરવાનું અને આપણી ધારણાઓ પર સવાલ ઉઠાવવાનું છે.
તો પછી એનું મૂલ્ય શું જો એ આપણને નિશ્ચિત જવાબો ન આપી શકે?
રસેલ કહે છે, એનું મૂલ્ય એની અનિશ્ચિતતામાં જ છે.
વાહ.
કારણ કે આ અનિશ્ચિતતા જ આપણને રૂઢિચુસ્તતા, બંધિયાર માન્યતાઓ અને પૂર્વગ્રહોમાંથી મુક્ત કરે છે. જે વ્યક્તિ ફક્ત ભૌતિક જરૂરિયાતોમાં જ રચ્યો પચ્યો રહે છે એનું મન સંકુચિત રહી જાય છે. ફિલોસોફી ગહન પ્રશ્નો પૂછીને આપણી કલ્પનાશક્તિને જગાડે છે, આપણા મનને વિશાળ બનાવે છે અને દુનિયા પ્રત્યેના આશ્ચર્યને જીવંત રાખે છે. આ બૌદ્ધિક સ્વતંત્રતા જ ફિલોસોફીનું સૌથી મોટું પ્રદાન છે.
વાહ, આ ખરેખર વિચારવા જેવી વાત છે. ચાલો હવે આખા પુસ્તકના મુખ્ય વિષયો અને સંદેશાઓને ટૂંકમાં તારવીએ. પહેલો અને સૌથી સ્પષ્ટ વિષય તો દેખાવ વિ વાસ્તવિકતા જ છે.
હા, મૂળ સંદેશ એ છે કે દુનિયા જેવી દેખાય છે તેવી હંમેશા હોતી નથી. આપણો અનુભવ વ્યક્તિલક્ષી છે
અને આજના જમાનામાં તો આ બહુ જ લાગુ પડે છે.
બિલકુલ, ખાસ કરીને સોશિયલ મીડિયા પર આપણે જે જોઈએ છીએ એ કેટલું વાસ્તવિક છે એ પૂછવું ખૂબ જરૂરી છે. આ પુસ્તક આપણને એ વિવેક બુદ્ધિ કેળવવામાં મદદ કરે છે.
બીજો મોટો સંદેશ છે જ્ઞાનની મર્યાદાઓનો સ્વીકાર. મને લાગે છે કે આ બહુ મહત્વનું છે.
ચોક્કસપણે, 100% નિશ્ચિતતા ભાગ્યે જ મળે છે. મોટાભાગની બાબતો સંભાવનાઓ પર આધારિત હોય છે. આ સમજ આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે.
એટલે કે
મને બધી ખબર નથી અથવા હું ખોટી હોઈ શકું છું એમ સ્વીકારવાની હિંમત આપે છે. આનાથી આપણે બીજાના મંતવ્યોને વધુ સહાનુભૂતિથી જોઈ શકીએ છીએ.
ત્રીજું, પરિચય અને વર્ણન દ્વારા જ્ઞાનનો ભેદ. આ આપણને માહિતીના સ્ત્રોત વિશે વિચારવા પ્રેરે છે.
સાચી વાત, આપણે જે જાણીએ છીએ એ સીધા અનુભવથી છે કે કોઈના કહેવાથી? કોઈ વોટ્સએપ મેસેજ પર આવેલી માહિતી વર્ણન છે, એનો પરિચય નથી. આ ભેદ સમજવાથી આપણે માહિતીની વિશ્વસનીયતા ચકાસતા શીખીએ છીએ.
બરાબર. ચોથું, ઇન્ડક્શન અને વિજ્ઞાનનો સંબંધ. વિજ્ઞાન શક્તિશાળી છે પણ એની પણ મર્યાદાઓ છે.
હા, એ આપણને યાદ કરાવે છે કે વૈજ્ઞાનિક તારણો પણ આખરી સત્ય નથી, પણ સત્યની નજીક પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. એ ધારણા ઉપર આધારિત છે, એટલે વૈજ્ઞાનિક દાવાઓને પણ આંધળો વિશ્વાસ કરવાને બદલે સમજદારીપૂર્વક મૂલ્યવા જોઈએ.
અને છેલ્લે અને મારા મતે સૌથી મહત્વનું, અનિશ્ચિતતાનું મૂલ્ય.
આ ખરેખર પ્રેરણાદાયક છે. સવાલ પૂછવો ભલે જવાબ તરત ન મળે, એ પોતે જ એક મૂલ્યવાન પ્રક્રિયા છે. એ મનને જીવંત અને લવચીક રાખે છે.
હા,
મને ખબર નથી એમ કહેવામાં શરમ નહીં, પણ પ્રામાણિકતા અને વધુ જાણવાની ઈચ્છા દેખાય છે. આ જ બૌદ્ધિક વિકાસનો માર્ગ છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારોને ફરી યાદ કરીએ, જાણે કે ક્વોટ્સ હોય. કયો વિચાર પહેલો લઈએ?
પહેલો વિચાર જે પાયાનો છે, શું એવું કંઈ છે જેના પર બિલકુલ શંકા ન થઈ શકે? આ સવાલ જ ફિલોસોફીનો દરવાજો ખોલે છે અને આપણને આપણી સૌથી ઊંડી માન્યતાઓને પણ ચકાસવા મજબૂર કરે છે.
બરાબર. બીજો વિચાર, જે દેખાવ અને વાસ્તવિકતાનો ભેદ સ્પષ્ટ કરે છે. આપણે દુનિયાને સીધી નથી જાણતા, ફક્ત આપણી ઇન્દ્રિયો દ્વારા મળતી સંવેદનાઓ, જેમ કે રંગ, આકાર, એ જાણીએ છીએ. વાસ્તવિક પદાર્થો એક તાર્કિક અનુમાન છે. આ યાદ અપાવે છે કે આપણો અનુભવ કેટલો વ્યક્તિગત અને મર્યાદિત છે.
અને ત્રીજો, જે ફિલોસોફીના હાર્દને સ્પર્શે છે. ફિલોસોફીનો અભ્યાસ નિશ્ચિત જવાબો મેળવવા માટે નહીં, પણ ખુદ પ્રશ્નો માટે કરવો જોઈએ.
હા,
કારણ કે આ પ્રશ્નો આપણી વિચારવાની ક્ષમતાને વિસ્તૃત કરે છે, કલ્પનાને સમૃદ્ધ બનાવે છે અને આપણને સંકુચિત માન્યતાઓથી મુક્ત કરે છે. આ ખરેખર ફિલોસોફીની સાચી ભેટ છે.
આ બધા ગહન વિચારો છે, પણ સવાલ એ થાય કે આ બધું રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? શું આ ફક્ત બૌદ્ધિક કસરત છે?
ના ના, બિલકુલ નહીં. આ વિચારો ખૂબ જ વ્યવહારુ છે. પહેલું તો એ આપણી વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગને ધારદાર બનાવે છે.
કેવી રીતે?
કોઈ પણ વાત, સમાચાર, જાહેરાત, નેતાનું ભાષણ, સોશિયલ મીડિયા પોસ્ટ સ્વીકારતા પહેલા પૂછવાનું, આનો આધાર શું છે? શું આ દેખાવ છે કે વાસ્તવિકતા?
બરાબર.
બીજું, બૌદ્ધિક નમ્રતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી. હું બધું જાણું છું એવો અહંકાર ઓગાળવામાં મદદ મળે છે.
હા,
જ્યારે આપણે સ્વીકારીએ કે આપણે ખોટા હોઈ શકીએ છીએ, ત્યારે આપણે બીજા પાસેથી શીખવા માટે તૈયાર થઈએ છીએ. આનાથી સંબંધો અને સંવાદો સુધરે છે, ખરું ને? ચોક્કસ. ત્રીજું, નિર્ણય લેવાની ક્ષમતા, ડિસિઝન મેકિંગ. જીવનમાં મોટા ભાગે અપૂર્ણ માહિતીના આધારે જ નિર્ણયો લેવાના હોય છે. રસલની જેમ સંભાવનાઓનું મૂલ્યાંકન કરવું, પુરાવા તપાસવા અને પછી સમજી વિચારીને પગલું ભરવું, આ કળા વિકસે છે. અને જો નિર્ણય ખોટો પડે તો પણ એમાંથી શીખવાની તૈયારી રહે છે.
ચોથું, સંવાદ કૌશલ્ય, કમ્યુનિકેશન સ્કિલ્સ. આ કેવી રીતે?
જ્યારે આપણને સમજાય કે દરેક વ્યક્તિની વાસ્તવિકતાનો અનુભવ અલગ હોઈ શકે છે, કારણ કે એમના સેન્સ ડેટા અને અનુમાન અલગ છે, ત્યારે આપણે મતભેદોને વધુ સારી રીતે સમજી શકીએ છીએ
અને વધુ સહાનુભૂતિપૂર્વક વાત કરી શકીએ છીએ.
બરાબર. અને છેલ્લું, શીખવાનો આનંદ, જોય ઓફ લર્નિંગ. રસલ આપણને શીખવે છે કે સફર પણ મંજિલ જેટલી જ મહત્વની છે.
હા,
જવાબો શોધવા કરતાં સવાલો પૂછવાની અને સતત જાણવાની કોશિશ કરવાની પ્રક્રિયામાં જ આનંદ છે. આ આપણને આજીવન જિજ્ઞાસુ અને શીખનાર બનાવે છે.
ખૂબ સરસ. આ ચર્ચા પછી જો તમને પૂછવામાં આવે કે તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો, તો તમે શું કહેશો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે જ્ઞાનનો અર્થ નિશ્ચિતતા નથી, પણ સતત પૂછપરછ અને સમજવાનો પ્રયાસ છે. શંકા એ દુશ્મન નથી, પણ મિત્ર છે, જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. અનિશ્ચિતતા એમ કે આપણને ડરાવવાને બદલે બૌદ્ધિક રીતે મુક્ત કરે છે.
અને મારા માટે આ પુસ્તક વાંચ્યા પછી સૌથી મોટી અસર એ થઈ કે આપણી આસપાસની સાવ સામાન્ય લાગતી વસ્તુઓ પણ કેટલી રહસ્યમય અને અજાયબ છે એ સમજાયો. પેલું ટેબલ જ જુઓ ને, આપણે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ સમજવું ડરામણું નથી, પણ રોમાંચક છે.
સાચી વાત.
એ આપણને વધુ વિનમ્ર અને જિજ્ઞાસુ બનાવે છે, અને કદાચ રસલ કહે છે તેમ આ જિજ્ઞાસાને જીવંત રાખવી જ ફિલોસોફીનું સાચું કામ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.